લેવિયનું પુસ્તક એનો 14મો અધ્યાય લેવિયનું પુસ્તક અધ્યાય 14મો અને યહોવાએ મૂસાને કહ્યું કે કોળિયાના શુદ્ધિકરણના દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તેને યાજક પાસે લાવો અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે, અને જો કોળિયાના શરીરમાંથી કોળનો રોગ મટી ગયો હોય તો યાજક એવી આજ્ઞા કરે કે તેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું, બે જીવતા શુદ્ધ પક્ષીઓ તથા એરજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો લેવા. પછી યાજક એવી આજ્ઞા કરે કે તેઓમાંના એક પ્રાણીને પહેલા પાણી ઉપર એક માટલીમાં કાપવું અને જીવતા રહેલા પક્ષીને તથા એરજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જૂફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે અને કોળને લીધે તેનું શુદ્ધિકરણ કરવાનું હોય એની ઉપર તે રક્ત તે 7 વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પોતાના સર્વ વાળ મુંડાવે ને પાણીમાં સ્નાન કરે એટલે તે શુદ્ધ થશે અને ત્યાર પછી તે છાવણીમાં આવે. પણ તે 7 દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે અને 7મે દિવસે એમ થાય કે તે પોતાના માથાના સગળા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે, એટલે પોતાના સગળા વાળ તે મુંડાવી નાખે અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે. અને 8મે દિવસે 2 એબરહિત નર હલવાન તથા પહેલા વર્ષની એબરહિત ઘેટી તથા ખાદ્યાર્પણ માટે તેલમાં મોહેલો 3 દશાંશ એફા મેદો તથા 1 માપ તેલ તેલે અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સન્મુખ રજૂ કરે અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્તાપણને સારું તેને તથા પેલા માપ તેલને ચઢાવે ને યહોવાની આગળ તેઓની આરતી ઉતારને આરત્યાર્પણ કરે અને પવિત્ર સ્થાનની તે જગાએ પાપાર્થાપણ તથા દહન્યાર્પણ કપાય છે તે જગાએ તે હલવાનને તે કાપે, કેમ કે જેમ પાપાર્થાપણ તેમજ દોષાર્થાપણ પણ યાજકનું છે તે પરમ પવિત્ર છે અને તે યાજક દોષાર્થાપણના રક્તમાંથી લઈને તેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેલીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાંથી પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સન્મુખ 7 વાર છાંટે અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થાપણના રક્ત પર યાજક ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે અને યાજક તેને સારું યહોવાની સન્મુખ પ્રાયશ્ચિત કરે અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય તેને સારું યાજક પાપાર્થાપણ ચડાવીને પ્રાયશ્ચિત કરે અને ત્યાર પછી તે દહન્યાર્પણ કાપે અને યાજક વેદી પર તે દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણ ચડાવે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય તો પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને દોષાર્થાપણને સારું આરતી ઉતારવા માટે તે 1 નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલમાં મોહેલો 1 દશાંશ એફા મેદો તથા 1 માપ તેલ લે અને 2 હોલના અથવા કબૂતરના 2 બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે અને તેમાંનું 1 પાપાર્થાપણને ને બીજું દહન્યાર્પણને અર્થે થાય અને 8મે દિવસે તે પોતાના શુદ્ધિકરણ માટે તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સન્મુખ લાવે અને યાજક દોષાર્થાપણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સન્મુખ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે અને દોષાર્થાપણનો હલવાન તે તેને કાપે ને યાજક તે દોષાર્થાપણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે અને યાજક તે તેલમાંથી પોતાની ડાબી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાંથી કેટલુંક પોતાની જમણી આંગળી વડે યહોવાની સન્મુખ સાત વાર છાંટે અને યાજક પોતાની હથેળીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર દોષાર્થાપણના રક્તની જગા પર ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે, એ માટે કે તેને સારું યહોવાની આગળ પ્રાશ્ચિત કરાય અને તે મેળવી શકે એ હોલાવમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચઢાવે અને જેવું તે મેળવી શકે તેવું એક પાપાર્થાપણને સારું તથા બીજું ખાદ્યાર્પણ સાથે દહન્યાર્પણને સારું અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાજક યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. જે કોળીઓ પોતાના શુદ્ધિકરણ માટે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય એને માટે નિયમ છે. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં તમે આવો, ત્યાર પછી તમારા વતનમાંના દેશના કોઈ ઘરમાં હું કોળનો રોગ દાખલ કરું તો તે ઘરના માલિકને આવીને યાજકને ખબર આપવી, એ મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે, ત્યારે યાજક રોગની તપાસ કરવા સારું અંદર જાય, તે અગાઉ તે ઘર ખાલી કરવાની આજ્ઞા કરે એ માટે કે ઘરની બધી વસ્તુ અશુદ્ધ ન થાય, અને ત્યાર પછી યાજક ઘર તપાસવા સારું અંદર પેસે અને રોગની તે તપાસ કરે, અને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ પડી હોય ને તેઓ દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે ને સાત દિવસ સુધી તે ઘર બંધ રાખે અને યાજક ફરીથી સાતમે દિવસે આવીને તપાસ કરે, અને જો તે રોગ ઘરની દિવાલોમાં પ્રસર્યો હોય તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓ આપે, અને યાજક તે ઘરને અંદરની બાજુએ ચોતરફથી ખરપાવી નાખે અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દે અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે અને તે બીજી છ લઈને ઘરને સાગોળ દેવડાવે, અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરકપાવી નાખ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાજક આવીને તપાસ કરે ને જુઓ તે રોગ ઘરમાં પ્રસર્યો હોય તો જાણવું કે ઘરમાં કોળવાતો રોગ છે, તે અશુદ્ધ છે અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કોટ તથા તેના સગડા ચૂના સુધા તે તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ નાખી આવે, અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે ઘરમાં સૂવે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, અને જો યાજક અંદર જઈને તેને તપાસે ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પ્રસર્યો ન હોય તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે, અને ઘરના શુદ્ધિકરણને સારું બે પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝૂફો તે લે અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપે અને તે એરેજ વૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર સાત વાર છાંટે અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા ઝૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે, પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે, એવી રીતે ઘરને સારું તે પ્રાયશ્ચિત કરે એટલે શુદ્ધ થશે. કોળના સર્વ રોગ તથા ઉંદરીને માટે ને વસ્ત્રના તથા ઘરના કોળને માટે ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે એ નિયમ છે. કોળની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય ને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવા સારું એ નિયમ છે.